દસમું વચ્ચે કાઢીશું ને, દસમું તમને બધાને બહુ ગમશે, બહુ સરસ વચરામૃત છે. કોને ખબર કહ્યું છે, હાલ ઉછાંગણી કરો. કાર્યનું દસમું તમને બધાને રુચિકર મજા આવી જવાની છે, એવું સરસ છે. કારણ કે કાર્તક સુદ દસમીનું છે એટલે ગમે એવું વચરામૃત છે. ઉછાંગણી કરો તો મજા આવી જેવું છે. એક બે ત્રણ ચાર પાંચ, સરસ. પૂછ કેવું નથી, કારણ કે તેની મોજ મારી જાય એટલે આપણે પેલા વાંચી જાય એટલે એને મજા જ આવવાની છે. સાંભળો, લ્યો, સંવંત 1877 કારતક સુધી દસમીને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી કાર્યાણી મધ્ય વસતા ખાતાના દરબારમાં ઉગણદ્વાર ઉરડાની વિશે બિરાજમાન હતા અને પોતાના મુખારૂને આગળ 10-12 મોટેલા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કાંઈ તાવ જેવું જણાતું હતું અને આગળ છગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામીને કહ્યું છે, અમારી નાડી જુઓ, શરીરમાં કાંઈક કસર જણાય છે. પછી મુક્તાન સ્વામીએ નાડી જોઈને કહ્યું છે, હે મહારાજ, કસર તો બહુ છે, મારું શરીરમાં કસર જેવું હતું. મહારાજ કહે, સ્વામી નાડી જવો તો મુક્તાન સ્વામી નાડી જોઈને કીધું, મહારાજ કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું છે, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ છે? હે મહારાજ, તમે તો સર્વે જીવના જીવન પ્રાણ છો, તે મારાને શરીર કસર જેવું છે, એ સર્વે સત્સંગીને કઠણ કાળ વર્તે છે. સત્સંગી સર્વેને કઠણ કાળ વર્તે છે, સમજો. એકે માંદા નહોતા, બીમાર કોણ હતું, કસર કોને હતી? મહારાજને. પણ મહારાજ આપતો સત્સંગી માત્રના, અહીં સત્સંગ શબ્દ એટલે સંતને પણ સત્સંગ લઈ લેવા, સત્સંગી માત્રના આપ જીવન પ્રાણ છો, આપના શરીર કસર એટલે આખા સત્સંગની અંદર કઠણ કાળ છે. આપણે એમ જ છે ને, કહો ના, આપણે બધાને કાંઈ તકલીફ નથી, પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ ધર્મકુળમાં આવેલી તકલીફ એ સત્સંગનો કઠણ કાળ છે. પણ મહારાજ કઠણ કાળને ટાળશે જ, ટાળનાર એ જ છે. અને ભક્તો, હકીકત કેવું છે ખબર, આપણે મારની મરજીને ઘણી ફેરી નથી સમજી શકતા એટલે મનમાં એમ લાગે કે અમારું આમ થયું તેમ થયું, પણ વાસ્તવિકતા એવી દેખાય કે સ્વયં મહારાજે મનમાં વિચાર કર્યો હશે કે મેં આટલી બધી ગરિમા સાથે આચાર્યપદની સ્થાપના કરી કે મારા આચાર્ય સાથે જેને લગાવ નથી, મારો હરિભગત નથી, મારો સાધુ નથી, મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તો એ મૂર્તિ નથી, સ્ટેચ્યુ છે, પૂજા કરતો હોય પણ મારા આચાર્યનો સંબંધ નથી તો એ પૂજા પૂજા નથી, કરે તો એને અધિકાર નથી, આટલી બધી મહત્તા કીધા પછી પણ સંપ્રદાયમાં આહિસ્તા આહિસ્તા સ્થાન એની કિંમત લોકો સમજતા બંધ થઈ ગયા. ફરીવાર એને મારે ટોપ લેવલ ઉપર મૂકવું છે. આ ઉપદેશથી નહીં સેટિંગ થાય, હવે ઉપદેશથી સેટિંગ નહીં થાય. ઘણી વાત રોગ શરીરમાં હોય ને તો ટીકડી સરખો થઈ જાય, ટીકડી ન થાય તો શું કરવું પડે? ઇન્જેક્શન મારવું પડે. ઇન્જેક્શનથી પણ સેટિંગ ન આવે તો શું કે આને સર્જરી કરવું પડશે. આ રોગ મોટો છે. પથરી ટીકડીથી મટી જાય, ઇન્જેક્શન એ વખતે મટી જાય, પણ ક્યારેક કિડની એવી જગ્યાએ શું કે પથરી એવી જગ્યાએ હલવાઈ ગઈ હોય કે નીકળે જ નહીં, પછી ડૉક્ટર કહેવાનું સર્જરી કરવું પડશે. એ વિના આ પથરી નીકળશે. અને એમ સંપ્રદાયમાં પણ મારે એમ લાગ્યું આ પથરી જબરી થઈ ગઈ છે, હવે આ જલ્દી નીકળે એમ નથી, માટે મારે ઓપરેશન સર્જરી કરવું પડશે. અને મારે સર્જરી કર્યું અને ભક્તો, આ લાખો લોકોના હૃદયમાં આચાર્ય પદની સ્થાપના કરી દીધી, લાખો લોકોના હૃદયમાં. શ્રીજી મારનું કર્તવ્ય સમજો, સમજાણું, નતર આમ નો થાત, આમ નો થાત. એટલે મહારાજ સ્વયં કરતા છે અને મહારાજ જ કરાવનારા છે અને મહારાજ જ કરતા રહે. મહારાજ એક દાડો કરતા સાહેબ બેઠા હે. અને એમ લાગે હવે બરાબર ઓપરેશન થયું, પછી ટેભા લઈને આપણે ઉતાડ કરી લા, ઓપરેશન થયું ટેભા કેમ, પણ હજી સર્જરી ચાલુ છે, ઓપરેશન પૂરું થાય પછી ટાંકા લઈ. સમજાણું કે ન સમજાણું? હજી ક્યાંક ક્યાંક એમ લાગતું હજી ક્યાંક બગાડ છે, હજી ક્યાંક ફરક છે, હજી ક્યાંક ફરક છે, એટલે ઓપરેશન સર્જન મૂકે નહીં ત્યાં સુધી, એ ચાલુને ચાલુ રાખે, ચાલુને ચાલુ. એમ લાગે કે હવે ક્લિનતા આવી ગઈ, પછી કલાક ઓપરેશન કરતા લાગ્યું, ક્યારેક એમ આ ઓપરેશન અડધો કલાકમાં થઈ જાય, ખોલ્યા પછી ખબર પડે કે હાલ તો જબરું ઓપરેશન, આ તો 6 કલાક લે, 8 કલાક લે, 12 કલાક લે. એમ આપણે ખોલ્યું ત્યારે એમ જ લાગતું તો આ હમણાં થઈ જાય, ખોલ્યા પછી ખબર પડે આ તો જબરું ઓપરેશન છે. એટલે મહારાજ ઓપરેશનની ક્લીન રીતે કરી રહ્યા છે. અને આ ફેરી જ્યારે ટેભા લે પછી એ દુખાવો કાયમ ગયો જાય, વર બે વર માટે નહીં, પેઢીઓ સુધી દુખાવો ને, પેઢીઓ સુધી. લેવું મહારાજ કરી રહ્યા છે. એટલે મારાને પ્રાર્થના એવી ચોક્કસ કરજો મહારાજ, શક્ય એટલી ઉતાવળ રાખો કે જેથી કરીને આ કાચા પોછા બહુ ઉતાવળા છે ને એ હિંમત ન રહી જાય, એ પહેલાં કરી નાખો એમ. એટલી પ્રાર્થના કરવી. બાકી ઓપરેશન બહુ પદ્ધતિસર આગળ વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે? બહુ પદ્ધતિસર આગળ વધી રહ્યું છે. એ કાંઈ મારે ગમે એમ ઓપરેશન કર્યું એમ નહીં, પદ્ધતિસર આગળ વધી રહ્યા છે. અને સ્વયં મહારાજ માથે ઉભારીને ઓપરેશન કરાવે છે કે જેથી કરીને કોઈ પ્રકારની કચાશ ન રહી જાય. એટલે ચિંતા નહીં કરતા અને નિંદાય ન કરવી કોઈની. ચિંતા નિંદા બેમાં બહાર નહીં, આપણે બહુ થ્રાટે બોલે રાખવાની, હું કહો છું. એટલે બધું એને ટાઈમે થઈ જાય. ચિંતા નિંદા કરનારો કોઈ જીવનમાં કાર્ય ન કરી શકે. બહુ થ્રાટે બોલે રાખો મહારાજની, સર્વોપરી નિષ્ઠાની, સિદ્ધાંતોની, આજ્ઞાની, ઉપાસનાની, એને ટાઈમ બધું હરખું થઈ જાય. ઊભો ઊભો ચિંતા કરી રાખે, અરે રે મહારાજ આવું સમઢિયાળા પણ 7 કિલોમીટર છે, વાહન બધા વહી ગયા, કેમ પગીશ? હાથથી હર સુધી ચિંતા કરે તોય ન પગે, શું કર? કાંઈ નહીં, વાહન વહી ગયા, ધાલતો થાય જ તે કલાકમાં કાપી નાખે, સમજાય? એમ બસ ચાલતા રહેજો, ચાલતા રહેજો. મહારાજ અદ્ભુત કાર્ય કરી દે. બહુ સરસ વચનામું છે. કેટલામું છે? 10મું. શેનું? કાર્યાણીનું. તમને બહુ જ ગમશે એવો મને વિશ્વાસ છે, કારણ કે તમારા અંગનું આ વચનામૃત છે. હા, તમારા અંગનું વચનામૃત છે, તમને બહુ જ ગમશે એવો મને ભરોસો છે. હવે તમે સાંભળો. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવાના અર્થે નારજી કેટલા યુગ પર્યંત ટાઢ તડકો ભોગ તરસને સહન કરીને મહાતપ કર્યું, અંતે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણે જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય, વિવેકી હરિભગત હોય, તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય તેમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાની ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો અને હરિભગતને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ છે, મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તો એક જન્મે તથા બે જન્મે તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે, અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે. ગમ્યું કે ન ગમ્યું તમને? એટલે તમને ન ગમ્યું? ખાધડકા લાગો છો તમે બધા. મને એમ કે તમને બહુ ગમશે, અને તમે તાળીઓની ગગડાટી બોલાવશો કે આપણા અંગનું આવ્યું કામ થઈ ગયું, હવારમાં સ્વામી નાસ્તો નથી આપતા તેમ. હારે લઈને આવા બોલો, ઘરનો ખાઈ કે હજી છે હો ભાઈ કે હે બોલો. આગલી લઈને વાળા પેંડાનો ઉપયોગ કરે છે. એ હરિભગત મને કે અમે અહીંથી માંડવી ખાધી તે ચોરી કહેવાય? મેં ખાધે પછી કામ પૂછ્યું? તારે પહેલા પૂછું તું ને. મને કહેતો એને શું કરવું? મેં કીધું વાંધો ને, આ ઠાકોરજી એટલે તમારું ઘર, ખાધી પણ મહારાજ માફ કરી દે રાજી, કારણ કે તમારું ઘર છે, ખાધી વાંધો ને તમે. તારે મનોજ ભગત મને કે ઘણા માંડવી ખાય, મેં ખાવા દો ને, ખાય ખાઈને કેટલી ખાહે. પણ આને યાદ રાખજો, મારા શેમાં રાજી છે? તપે કરીને મહારાજ બહુ રાજી છે. એટલે માંડી ખૂબ ખાવી, મહારાજ ખૂબ તપે રાજી છે. મહારાજ કેટલું સરસ બોલે. મહારાજ કે પૂર્વે નારદજી વગેરે યુગો પર્યંત ટાઢ તડકો ભોગ તરસને સહન કરીને મહાતપ કર્યું, તે તપે કરીને ભગવાનને રાજી કરી. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. વિવેકી હોય એ જાણી જોઈને ઇન્દ્રિયો અંતકરણને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય તેમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીત ટાળવાની છે. જાણી જાણીને તપ ટાઢ તડકો ભોગ તરસને સહન કરે તો પછી હરિચ્છાથી ક્યારેક એવું આવી જાય, હરિચ્છાથી ક્યારે માનું કે ગામડે ગયા, ગમે ત્યાં ગયા, અથવા તો કોઈ શહેરમાં ગયા, નો સેટિંગ થયું, સમજણું, એમ તો રાજકોટથી 12-1 વાગે પાછા આવતા રહ્યો, 4 વાગ્યા, નો ખાવા મળ્યું, તો વિવેકી સાધુ હોય કે હરિભગત હોય તો રાજી થાય. હા, મેં ચાલી નક્કી કરું છું આ શ્રાવણ મહિનો હાલે છે, આ કયો હાલે, કારતક, આ ચાતુર્માસ હાલે છે તો આપણે એક ટાઈમ જમવું, એમ સામે ચાલીને કરવું જોઈએ. પણ માનો કે એમ નથી કર્યો અને હરિચ્છદ સામે જ થયું કે હાના 5 વાગ્યા હવા નીકળ્યો નાસ્તા કરી આવીને, 5 વાગ્યા પછી 5 વાગ્યા જમ્યો, પછી સાંજે જમવાનું હોય તો રાજી થાવ, ઓહો આ તો કામ થઈ ગયું, એકટાણા થઈ ગયા, એમ રાજી થવું. પણ બોટી ન દેવું બધું, સમજાય છે એમાં. મહારાજ કે જાણી જાણીને તપ કરે અને રાજી થાય, ભૂખ તરસ ટાઢ તડકાને સહન કરે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દઢ રૂચિ રાખી જોઈએ, મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે 25 સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા, કોઈ પ્રકારનું સુખ જો વૈકુંઠને નથી જોતા. બોલો કેટલા બધા બતાવે, જો દેવલોક બ્રહ્મલોક એટલે સત્યલોક, દેવલોકના સ્વર્ગના સત્યલોકના વૈકુંઠાદિકના સુખને નથી જોઈતા. અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને ભગવાનને રાજી કરવા છે, તે એક જન્મે તથા બે જન્મે તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપે કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે એક જન્મે, બે જન્મે, સહસ્ત્ર જન્મ કરીને પણ તપ કરીને ભગવાનને રાજી કરવા છે. એનો મતલબ કેવો થાય ખબર, આપણા મનમાં તો સહસ્ત્ર જન્મ લેવો તો ત્યાં સુધી જન્મ મરણ, જન્મ મરણ ચાલુ ને ચાલુ ને, પણ કહેવાનો મતલબ ભગવાનને રાજી કરવા માટે હું તપ કરતો રહી, જ્યાં સુધી ભગવાન રાજી ન થાય ત્યાં જ કોટી જન્મ લગી રગડ હમારી, રહુ શંભુ કે વરુ શંભુ કે રહુ કુમારી. સપ્તઋષિ કીધું તું ને, આમ એક જન્મ નહીં, આખો આખો જન્મારો તું આમ સાધના કરીશ તો શંકર તને મળશે નહીં. ત્યારે પાર્વતી હું બોલ્યા, એક જન્મ નહીં, કરોડો જન્મ લઈશ, પણ તપ કરીને રાજી શિવજીને કરીશ, બાકી મારા માટે હરામ છે. એમ ભગવાનનો ભક્ત એવો સંકલ્પ કરે કે ઇન્દ્રિયો અંતઃકરણને દમીને તપ એટલે ખાવું એટલું જ નહીં સમજતા, તપમાં બધું આવી જાય, આંખ કાન ત્વચા આ બધાયને હું ગમે એમ કરીને, એક જન્મ લેવો પડે, બે જન્મ લેવા પડે, 3 જન્મ લેવા પડે, ગમે એટલા જન્મ ધારણ કરીને પણ તમામ થકી વિજય પ્રાપ્ત કરીને, તમામ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી, મન ઉપર વિજય પ્રાપ્ત કરી અને ભગવાનને રાજી કરીને જ જંપીશ, પણ હું પીછે અર્થ નહીં કરું, એવો અર્થ છે આમાં, સમજાણું. એનો બીજો મતલબ એવો થાય કે માનો કોઈ ભક્ત એવો છે કે જેને ઇન્દ્રિયો અંતકરણ તત્કાળ જીત્યામાં આવે છે, એટલે તો ફટાફટ ફટાફટ આગળ વધતો જાય. બીજો એવો છે મહારાજ કે જેને કોળીન ભાવર ને એવા લોકો આડાવ્યા તો જલ્દી જીતા એવા નહોતા, એને અમે લડતો રહ્યો જીવન પર્યંત રેડ્યો, તોય સમ્યક જીતી શક્યો નહીં, તોય હિંમત ન રહી, આખી જિંદગી તૂટી મર્યો અને તોય કાંઈ નથી, મૂકો પડતું એવો વિચાર કરે નહીં, અર્થ એવો છે. હજી બીજા જન્મે દાખલો કરી, ત્રીજા જન્મે દાખલો કરીશ, પણ એક દાડોને ઝુકાવે છૂટક્યો છે અને ભગવાનને પાછળ રહશું, ભગવાનને રાજી કરવા જીતાય નહીં ત્યાં સુધી ભગવાન રાજી ન થાય, કોઈ પણ ભોગે ભગવાનને રાજી કરી છૂટક્યો છે. છેલ્લી બાકી બદ્રિકાશ્રમમાં જવું પડે ત્યાં જાય, શ્વેતદ્વીપમાં જવું પડે ત્યાં જાય, સાધના પોહા એટલી કરવી પડે એટલી કરીશ, પણ ઇન્દ્રિય અંતકરણને જીતીને ભગવાનને રાજી કરીને જંપીશ, આવો ઠેરાવ જેનો હોય યાદ રાખજો. અનંત જન્મ લેવા પડશે તો પણ લઈને ભગવાનને રાજી કરે, આટલો ખાલી ઠેરાવ કરે ને આને જન્મે ભગવાન રાજી થઈ જાય. હું કહું તમને ખબર, ઓલા મુલ્લાજી સાધના કરતા હતા, પછી નારદજી ત્યાંથી નીકળ્યા, નારદજીને કે કઈ બાજુ, તો કે વૈકુંઠ ગોલોક બાજુ જાઓ, તો કે એટલે કામ કરજો ને, ખુદાને પૂછી લેજો ને, હું સાધના કરું છું તો ખુદા મારા પર ક્યારે રાજી થાય. નારદજી કે વાંધો નહીં, પૂછ્યું, તમે ઓલા મુલ્લાજી સાધના કરે છે એના પર કીધી રાજી થશો, એને મારે સમાચાર આપવાના છે. ત્યારે ભગવાને કીધું, એને કહેજો એ જે ઝાડ નીચે બેહીન સાધના કરે છે એ ઝાડના જેટલા પાંદડા છે એટલા કરોડ વર્ષ સુધી સાધના કરશે પછી એના પણ રાજી થાય, એટલું કહેજો. એને નારીજી તો પૃથ્વી પર આવ્યા, એટલે મુલ્લાજી પૂછ્યું કેમ થયું, મારો સંદેશ ભગવાન સુધી પહોંચાડ્યો, ભગવાનને પૂછ્યું તો પૂછ્યું ને કીધી મારા ઉપર રાજી થાય, તો ભગવાનને કીધું પણ મને કહેતા હિંમત નથી હાલતી, તો ના ના કહી દો ને, જીભ નથી ઉપડતી પણ કહી દો તમ તારે, તમે નારાજ થાય નહીં નારાજ થાય તમે તાર કહી દો ને. નારદજી કે આ ઝાડ નીચે તમે જે ઝાડ નીચે બેહીને સાધના કરો છો એના જેટલા પાંદડા છે ને એટલા કરોડો વર્ષ થાય ને પછી તમારા ઉપર ભગવાન રાજી થાય. નારદજીના મનમાં એમ તો હમણાં મુલાજી પોક મૂકશે, એના બદલે મુલાજી ઊભા થઈને નાચવા માંડ્યા નાચવા માંડ્યા. નારદજી કે ભલામણા તમે સાંભળ્યું કે નહીં? તો સાંભળ્યું ને. હું સાંભળ્યું? તો કે આ ઝાડના જેટલા પાંદડા એટલા કરોડ વર્ષ થાય ને ત્યારે ભગવાન મારા ઉપર રાજી થાય, પ્રસન્ન થાય. એટલે પણ આ જાણ્યા પછી તું નાચે છે, રોવો જોઈએ ને? મુલાજી કે રડું શાનું, મને ખબર તો પડી ગઈ ને, મારી અવધિ તો બંધાણી ને, એક દાડો આટલા ભલે આટલા વર્ષ પછી પણ ભગવાન મળશે તો ખરા ને. અને આટલું જ્યાં મુલાજી બોલ્યા ત્યાં તો ભગવાન સામે ઉભા રહી ગયા. મુલાજી આમ આપકી ઉપર પ્રસન્ન હે. નારજી કે આવાના ધંધા કરવાના, મને ખોટો પાડ્યો તે. હજી કાલ મને કીધું જાડવાના જેટલા પાંદડા એટલા કરોડ વર્ષ થાય પછી દર્શન આપીશ, હજી એને કહી રહ્યો છું ત્યાં દર્શન દીધા. અને ત્યારે ભગવાન બહુ સરસ બોલ્યા, ભગવાન કે હું એની કસોટી કરતો હતો. એની ધીરજ કેટલી છે, એની શ્રદ્ધા કેટલી છે આધ્યાત્મિક પથમાં. ન તો આધ્યાત્મિક પથ એવો માણસ એકવાર નિષ્ફળ, બે ફેરી નિષ્ફળ, ત્રીસ ફેરી નિષ્ફળ. તમે જો ને કે કોઈક બોલે તમાકુ મેવો ખાતો હોય ને પછી આપણે કે મૂકી દે, નથી મૂકવી. પણ મૂકી દે ને હું વાંધો નથી મૂકવી, પણ વાંધો હું તો ત્રણ ફેરી મૂકી મેં તોય ચાલુ થઈ ગયું એટલે નથી મૂકવી. એ શું કહેવાય? હરેરી ગયો, હારી ગયો. શું કહેવાય? હરેરી ગયો, હારી ગયો. એ કોઈ દીવો મૂકવાનો? ભલે ત્રણ વાર મૂકીને ચાલુ થઈ, ચોથી વાર મૂક એ એક દાડો સફળ થાય. સમજાણું? એમ ભગવાને કીધું કે આની શ્રદ્ધા જોનું રાજી થયો, આની કસોટી મેં કરી, કસોટી મેં પ્રસાર થઈ ગયો માટે અત્યારે દર્શન દીધા. એમ અહીંયા આ વચનામૃતમાં કહેવાનો હાર્દ છે. ન તો આપણે બદ્રી કશે મજાવાનું, શેદીપમાં જવાનું, અનો ધનુ લેવાનું, પાજ્ઞા તૂટવાનું, મરી જાય ને તો. પણ મહારાજ કે ભક્તની એટલી તૈયારી હોય કે અનંત જન્મ લેવા પડે પણ એ જ્યાં સુધી રાજી નહીં થાય ત્યાં સુધી હું અટકીશ નહીં. અર્થ કેવો છે? જેટલા પોહા એટલા જન્મ લેવા પડે એને રાજી કરે મારે છૂટક્યો છે. એને માટે પોહા એટલી સાધનાઓ કરવી પડે, પોહા એટલી તપ કરવા પડે. આ દેહ પડી જાય બદ્રિકાશ્રમમાં જઈને ભલે કરવો પડે, શ્વેતદ્વીપમાં જઈને ભલે કરવી પડે, ફરીવાર ભલે જન્મ લેવો પડે, ફરીવાર ભલે સાધના કરવી પડે. આમ અબજો જન્મ લઈને પણ સાધના કરીને છેવટે એને રાજી કરી એના ચણારવિંદ સુધી ન પહોંચું ત્યાં સુધી અટકીશ નહીં એમ. તે એના પર ભગવાન રાજી થયા. એને પછી અનંત ન લેવા પડે. સમજાણું? એનું આને આ જન્મે છૂટક્યો થઈ જાય. બાકી એમ કે આ તે બધું કેમ થાય, મેં રહ્યા ગ્રહસ્થ, અમારે લગ્નનું ખાધા વિના કેમ હાલે, અમે તો બહાર ગામ જઈએ તો અમારે હોટલનું ખાધા વિના કેમ સ્વામી હાલે, અમારે તો ખાવું જ પડે. યાદ રાખજો, એને અનંત લેવા પડે. અનંત કોણ લેવા પડે? એને લેવા પડે. બાકી ઠાકોરજીને રાજી કરવા માટે અનંત જન્મ લઈશ, સાધના કરી, ઇન્દ્રિય અંતકરણ માત્ર ઝુકાવી નાખી અને પુરુષોત્તમ નારાયણને રાજી કરીશ, આવા સંકલ્પ સાથે કદમ ઉઠાવે ને એને આને આ જન્મે પૂર્ણાહુતિ થઈ જાય, આને આ જન્મે પૂર્ણાહુતિ થઈ જાય એવું મહારાજ કહેવા માંગે છે આ વચનામૃતમાં. મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠલોકના જે પંચવિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા શાસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને ભગવાનને રાજી કરવા છે. અર્થ સમજાઈ ગયો ને હવે? અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે. હું મહારાજ કહે છે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે. જે હવે સાંભળજો, કલ્યાણ કેમ થાય? સાધના તપુ કામ કરો તો ભગવાનને પ્રસન્ન કરવા. સાધનાનું ફળ શું છે? પરમાત્માની પ્રસન્નતા. કલ્યાણ છે માં છે તો જે પ્રગટ પ્રમાણ, કલ્યાણ છે માં છે જે પ્રગટ પ્રમાણ શ્રી કૃષ્ણ નારાયણ તેનું કર્યું સર્વે થાય છે, પણ કાળ કર્મ માયાદી કોઈનું કર્યું થતું નથી. એવી રીતે ભગવાન વિશે જ એક કરતા વૃત્તિ સમજે, એક કરતા પણ સમજે, એ જ કલ્યાણનું પરમ કારણ છે. કલ્યાણ તો કેટલામાં છે? જે આ પ્રગટ ભગવાન, કોણ? ભગવાન સ્વામિનારાયણ. એ સર્વે કરતા હર્તા, સર્વેના કરતા હર્તા એ જ છે. એના વિના સુકું પાંદડું પણ ભાંગે નહીં, આવી જાય ને દ્રઢતા, મહારાજ કે કલ્યાણ તો એટલામ થઈ જાય, એટલામ થઈ જાય. બોલો, હાવ સરળ કરી દે, કેવું નોકરી નાખ્યું કલ્યાણ, હાવ સરળ કરી નાખ્યું ને. કરતા ઈ અને હરતા ઈ, એટલું સમજો ને, એટલે કલ્યાણ થઈ ગયું. બહુ કઠણ જો આ પૂર્વ્યાસ કેવા છે, હા એ જોઈ જો ને, ઘા મારે આડેધડ નહીં, એનો ઘા કોઈ ફગે નહીં. કરતા હરતા સમજો એટલે કે જઈતી વાત છે. હે, ઘેરે હાથ હાથ દીકરા હોય, જો કે અત્યારે હોય નહીં પણ માની લ્યો, માનવા ક્યાં રૂપિયા દેવા, ઘેરે હાથ દીકરા હોય અને એક પછી એક, એક પછી એક બધાને મહારાજ પોતાનું દિવ્ય ધામનું સુખ આપે હાથે હાથને. વાહ મહારાજ, વાહ બાકી, તારી અદભુત લીલા છે. કેમ થાય બાકી, તે અદભુત લીલા કરી આપ્યા તે લીધાય, તે સંકલ્પ ન ઉઠે ત્યારે કરતા ને હરતા સમજાય કહેવાય. દેનારો હોય તું, લેનારો હોય તું. આ તો ધંધામાં જરાક મંદી આવે ને એટલે એમ કે આપણે કાંક દુરો થઈ ગયો લાગે છે, બહુ કઠણ કામ. એકવાર જો ને, મહારાજ ગઢપુર બિરાજતા હતા, એક સંઘ આવ્યો અને આવીને મારાને પ્રાર્થના મેળ્યો કરવા. મારાને કહે મહારાજ કૃપા કરો, દયા કરો, એ બહુ પ્રાર્થના કરવા માંડ્યા. એટલે પાર્ષદ પાછળ ઉભેલા, એ આમ આંગળી મોઢાડે આંગળી ધરે, બોલમાં બોલોમાં બોલોમાં. બોલા બધા કહે પણ આપણે એમ કહે આનું શું જાતું હશે, આવા નવા આરે રાસ્તે. પછી ત્યાંથી પગ્યા લાગ્યા ને પછી સભા વિસર્જન થઈ, એટલે પાર્ષદ પોતાના આસન જતો, એટલે બધાને વિટરાઈ વળ્યા. ગોલકુના, અમે મહારાજ પાસે માગતા હતા, એમાં તને હું વાંધો હતો? અમે કહેતા દયા કરો, કૃપા કરો, અમે તો માગીએ ને, એમાં તને હું વાંધો, તારે આપવાનું હતું? તે ના કાઢે આંગળી કરતો હતો. ત્યારે ઓલો ભગત કે મારે આપવાનું નહોતું, તેમ માગતા તેમ મને કાંઈ વાંધો નહોતો, પણ મારો પ્રેક્ટિકલ અનુભવ હતો એટલે હું તમને ચેતો હતો. મારે 400 વીઘા જમીન હતી, 20 જણાનો પરિવાર હતો, તો માગ માગે જ કરતો હતો. તે આપ્યું, એક પછી એક, એક પછી એક મેળા બીમાર થવા અને દવા દારૂ જમીન મળી વેચાવા, તે વરદી થયું ને તે બધું સફાયો. 400 વીઘા જમીન વહી ગઈ અને 20 જણાનો પરિવાર સાથે એકલો વધ્યો. લો માગવું તો માગજો તમે, જોકે તમે ચિંતા નહીં કરે, તમે તમતારે એવું નહીં કરે ઠાકોરજી. એ ઘા છે ને પાછ જોઈને મારે સહન કરે, કે એને મારે લાગઠ ન મારે, આ લાગઠ મારે તો એક ઉભા રે મારે. જો ને લોજમાં ઘા મળ્યા ઠપકારવા, મહારાજ પ્રકરણ એવું ચલાવ્યું, ભિક્ષાવૃત્તિ કરવાની, એક લુખો ગોળો ખાવાનો, વર્ણ વેશ્ય હતા તો એ ઠપકારતા રહેતા. અને પછી રાતના 12 વાગ્યા સુધી હોવાની નહીં, અને પછી હોવા દે મારે 3 વાગ્યા જગાડે, પછી ધ્યાનમાં બેહારે, અને પછી જોલું ખાય એને મારા માળા મારે, ઊભો કરે, નવડાવે. આ 4-5 દાડા આવેલું ને તે મુક્તાન સમય એક બાજુ મારે લઈ ગયા, મારે ગયા મારે આ લાંબુ પ્રકરણ હાલશે ને તો હું તેમ બે જ રહું. હા બાકી કોઈ ટક્કર નિયામાં જી લે. એટલે ભગવાન પણ જોઈજો ને ઘા મારે, એટલે તમે ચિંતા નહીં કરતા. તમારું તો એ મહારાજ ઘર બાર બધું શું કેવું ભરે રાખે, શું કે અબકે ભરી રાખે, અભરે ભરે તમારું બધું મહારાજ, અભરે ભરે. કલ્યાણનું માધ્યમ મહારાજ કે એક અમને કરતા હરતા સમજે એટલે કલ્યાણ તો થઈ જાય. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે, રાજી કરવા માટે તપ જ કરવું. અને એ તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાન વિશે પ્રેમ લક્ષણ ભક્તિ કરીને ભાવ રાખે તેવો ભાવ રાખો. અને જો તપ ન કરે ને ભગવાનને સર્વ કરતા હતા જાણે તો એ પણ જન્મમરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. મહારાજ કે તપનો કર્મ કરતા હરતા સમજે તો આ જન્મમરણના દુઃખમાંથી બહાર તો નીકળે, ધામમાં પગી જાય, પણ 4 કેટેગરી છે ને, લો કેટેગરીમાં રાખે. ફર્સ્ટ કેટેગરીમાં જવું હોય તો મહારાજ કે તપ કરીને અમને રાજી કરવા. પછી કેવું બતાવ્યું ખબર, તપની સાથે ભજન બતાવ્યું. રાધિકાજી લક્ષ્મીજી જેવો પ્રેમ રાખે એવો પાછો મારી સાથે પ્રેમ રાખો. લુખું તપ નહીં, નિર્વિજ તપ નહીં, સબીજ તપ. કેવું તપ કરવાનું? સબીજ તપ, મારના ભજન સાથે. પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો, તો તેથી બીજો કોઈ પાપી નથી. ભગવાનને કરતા ન જાણે, બીજાને કરતા જાણે, એના જેવો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુશ્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ એને વધુ પાપી જાણવો. ભગવાનને કરતા હરતા નથી સમજતો ભક્તો. આ વાત આમ ઊંડાણમાં લેવા જાય ને, બહુ ઊંડાણ ભર્યો અર્થ બતાવું. મહારાજ કે ગુરુસ્ત્રીનો સંગ, કેટલી વસ્તુ બતાવી. ગૌહત્યા, બ્રહ્મત્યા, ગુરુસ્ત્રીનો સંગ, બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ વધુ પાપી છે. ભગવાનને કરતા હરતા ન સમજતો. ઘણી ફેરી એમ થાય, સ્વામી એટલો બધો કેમ ભાર મૂકતા છે? તમે કંઠીમાં દોડી નાખી એનો મતલબ શું થયો? હે, કરતા ભગવાન સ્વામિનારાયણને જાણ્યા નહીં. સંપૂર્ણ મહારાજ વધે જ બધું થાય છે એવું મનાણું, એટલે દોડી નાખવી પડી ને ભલામણા. ઘણા શનિવારે છે ને, આમાં તો નહીં કોઈ રહેતું હોય. શનિવારે બોલો, હું ભલામણા શનિવાર કોખોમવાર રે. શું ભગવાન સ્વામિનારાયણને સમજોશ? હે, શું સમજોશ? જીવનની અંદર બે જ વ્રત કરજો. હા, તમને મારીની પ્રસન્નતા માટે તંતર કરો, એનો વાંધો નહીં. બાકી બે એકાદશી અને એક શુદ્ધિનો, બસ. હા, મારીની આજ્ઞા, જન્માષ્ટમી કરીએ, મારીની આજ્ઞા વાતે. ઈ કાંઈ મારે રાજી કરવાટું ને, યાદ રાખજો. કોણ રાજી? ઈ કા કૃષ્ણ ભગવાન રાજી કરવાનું. કોણ રાજી કરવાટું? મહારાજને. શિવરાત્રી રહેવી, શું કામ રહેવી? મારે રાજી કરવાટું. જેમ ઘેરે આવેલા મહેમાનને પતિને રાજી કરવા માટે પૂરીને શિખંડ કરીને જમાડે એમ રહેવી. રાજી આને કરવા? રહેવો એનો દિવસ. પણ મહારાજ કે આજ્ઞા કરી, મારા આશ્રિતે શનિવાર રહેવો, કીધું કે મારા આશ્રિતે સોમવાર રહેવો, કીધું મંગળવાર રહેવો, કીધું બુધવાર રહેવો, કીધું. હુકામ તૂટો, હુકામ તૂટો. અને પાછું નુકસાન કેવડી? તૂટો નુકસાની પાછી. હાલો તમે તૂટો ને કાંઈ એનો એની એનો એનું એનું કાંઈ નુકસાન ન થતા, તૂટો અને કેવડી નુકસાની? કેવડી નુકસાની યાદ રાખજો. ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુનો સંગ, બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, અને એ કર્યાથી ભગવાન જેટલા નારાજ ન થાય એટલા તમે ઓલો તૂટો નારાજ થાય તમારો ઉપર. વિચારો તમે, નારાજ થાય. કારણ કે હજી આને હું કરતા નથી મનાણો. હજી આને એમ થાય છે કે ઓલાનો શનિવાર રહો તો સુખ્યો થઈ જાય છે. સર્વેના સુખનો દેનારો હું જ છું, એવી જ આને આ પડી નથી. સમજાય છે તમને? માટે મહેરબાની કરીને દોડી બોડી કોઈ રાખતા નહીં, અને વચ કાઢી નાખજો. આ કોણ જાણે ધંધાવાળા કોને આ દોડિયું કાઢી ખબર નહીં પડતી. ત્યારે ધંધાવાળાએ કાઢીને એવા પાછા લબાડ મળે ને ત્યાં રાખે પાછા હોતે ટોલમાં. મહેરબાની કરીને કોઈ રાખતા નહીં. પણ તમને ક્યાં કીધું? તમે કેમ બોલો છો? તારે માટે મહેરબાની કરીને રાખતા નહીં કઈ. આ વાત ભક્તો બધાને કદાચ આ નહીં પડે. અરે કદાચ હું તો આમાં પાંચને આ પડે ને તમારો બાકડો સપોર્ટ તમતા, બાકી બધાને ભલે ખોટું લાગે. ક્યાં સુધી દુનિયા સારું લગાડશું? ક્યાં સુધી સારું લગાડશું? જગતને રાજી કરવાના, જેને રાજી કરવાથી ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એને રાજી કરવા. સમજણું? દુનિયા રાજી કરીને હું આપી દેવાની છે કહો. જેને ભલામણ આ મહારાજ ન ગમે, આ મારની મોટપ ન ગમે, એ નિષ્ઠા ન ગમે, એને રાજી કરીને લેવાનું કાઢી હું લેવાનું કહો. હે, જેને પોતાનો બાપ ન ગમે, જેને પોતાનો બાપ ન ગમતો હોય એવા માણસને નાતો બંધાય? એને યારી મૈત્રી હોય? પોતાના બાપની મોટપ જે ન સહન કરી શકતો હોય એવો મિત્ર રાખવાનો? ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ છે, એની મોટપ જે ન ગમે એને આપણે મોહબત કરીને શું કામ છે? માટે ખબરદાર, કોઈ દોડી બોડી રાખી જતો અને કોઈ રાખ્યો ને કઢાઈ નાખજો. અને હું તો ત્યાં સુધી કહું ભક્તો, તમે ઓલું રાખ્યું શું કે ઈ મહેરબાની કરીને રાખતા, શું રાખે? હરી કવચ ઈ તમારે ખોટું નથી, પણ હરિકવચ તમે હરિકવચ માટે રાખો એને નામે પાછળ લાયન થાય. બધાને મને ઓલું હારો ભગત એને રાખીએ આપણે શું વાંધો એમ? એટલે એને બાને હરિકવચને બાને પણ દોડી મહેરબાની કરીને નહીં રાખતા. અને એવું ક્યાં મારે કીધું છે હરિકવચ તમારે દોડી નાખીને પહેરું કીધું છે કે કંઠી એટલે સુપર પાવર, એની પર કોઈ પાવર જ નથી. માટે ભગવાનનો ભક્તો ખૂબ ખબરદાર. પ્રભુદાસભાઈ તમે રોટી નથી પહેરતા ને? નહીં ને, લોટા ચેડો નહીં ને. હમણાં નવ દાડા ઉપવાસ કર્યા હતા, આમાં કોઈ એવા વિરલા ખરા નવ દાડા ઉપવાસ હમણાં કાઢ્યા હોય એવા છે કોઈ? ટાઢા ઢેબરા ખાનારા કેટલા ટાઢા ઢેબરા, રાંધણ છઠ ને દિવસે ગરમ ખાનારા લાવશે આંગળી કરો તો. રાંધણ છઠ દી ગરમ ઢેબરા ખાધા હતા ભાઈ. વાહ ભાઈ વાહ, સાબાશ. દાખલો સફળતો છે આપણો, હાવ નિષ્ફળ નથી. આ જ યાદ રાખવાનું છે, સમજણું. બીજું યાદ રે, નો રે, એટલું રાખવાનું છે. હે, અમારે નીલકંઠ ભગ નવું સંશોધન કર્યું કે છઠને દિવસે ગરમ જ ખાવા, હાથમ દી ટાઢા હોય એટલે હાથમ દિવસે ગરમ ખાવ છો, ટાઢું હોય છે હાથમ દી ગરમ ખાતા હોય. તું ઉપાધિ કરીમાં આ શિબિર છે, આ થોડી રામાયણની કથા હાલે છે. નિષ્ઠા ઇઝ બસ સુપર પાવર. કાજે ભગવાન વિના બીજા જે કાળ ક્રમાદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય, બોલો, મારા સિવાય કરતા મનાય, મારા જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં, ને તમને પાછા પાડી દે. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાન ભગવાનને પ્રતાપ કરીને બ્રહ્મા શિવ શુકજી નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. આહા, અહીં જોજો તમે, આ મારાનો ઘા તમે જો, તમને લાગે મારે બોસરાટે બોલવા માટે ગમીને ઘા મારો માટે જોજો, બરાબર સાંભળજો. ભગવાનનો ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા જેવો થાય, શિવ જેવો થાય, શુકજી જેવો થાય, નારદ જેવો થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, બ્રહ્મ જેવા થાય, અક્ષર જેવા થાય. આમાં તમને કઈ સમજાણું? જેની પાછળ દુનિયા ગાંડી થઈ ગઈ છે, હાવ લો લેવલ દેખાડ્યો. આમાં પહેલો સ્ટેપ, બ્રહ્મા જેવા થાય, શંકર જેવા થાય. હાવ 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 ખાલી હાય હાવ ખાલી ભગવાનનો ભગત સ્વામીને નિષ્ઠા લઈને આગળ વધ્યો એટલે મારે એવો થઈ ગયો, એલી સામર્થ્યુક્ત તો થઈ ગયો. તે ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી હજી કેટલાક એને મુક્તા નથી, બોલો. એને એના કરતા તો કેટલા લેવલ ઉપર છે, સમજાય? પ્રારંભ હજી તો પ્રાથમિક અવસ્થામાં એવો થઈ ગયો. કેવું? મારે બ્રહ્મા જેવો થાય, શિવ જેવો થાય, શુકજી એના કરતા પર શુકજી, નારદ જેવો થાય, પ્રકૃતિ પુરુષ જેવો થાય. કેટલા સ્ટેપ? બ્રહ્મા શંકરના સ્ટેપ ક્યાં છે? પ્રકૃતિ પુરુષ બેઠા, એને જેવો પણ થાય, બ્રહ્મ જેવો થાય એટલે મુક્ત થઈ જાય, અક્ષર જેવો પણ થઈ જાય, તો પણ શ્રી પુરુષોત્તમ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. મહારાજ કે મેં અક્ષર હૃદયને ગતિ આપી દઈએ, પણ મારા જેવો તો કોઈ થવા સમર્થ નથી. અને ગોપાલ સ્વામી આ વાતને બીજી રીતે લખી, સ્વામી કે આ પૃથ્વી પર બધા આવે, બ્રહ્માની અંદર ઇન્દ્રની અંદર ઐશ્વર્ય મૂકી અને આ પૃથ્વી પર જ્યારે અવતાર થાય તેનો ભક્ત બહુ મોટો થાય, કેવો થાય? દેવતા જેવો. બ્રહ્મા આવે ત્યારે એને બધા પુરુષોત્તમ જ કહેવાય, ઇન્દ્ર અક્ષર જેવો થાય, પણ એના ભક્ત બહુ મોટા થાય, ઇન્દ્ર જેવા થાય. વિરાટ આવે, વૈરાજ નારાયણ આવે, એને બધા પુરુષોત્તમ પુરુષોત્તમ રાડે રાડે બોલાવે, એનો ભગત બહુ મોટો થાય, કેવો થાય? બ્રહ્મા જેવો થાય. પ્રધાન પુરુષ આવે, એને બધા પુરુષોત્તમ જ કહેવાય, પણ એનો ભગત બહુ મોટો થાય, કેવો થાય? વૈરાજ જેવો થાય. મહાપુરુષ પૃથ્વી પર આવે અને એને બધા પુરુષોત્તમ જ કહેવાય, પણ એનો ભગત બહુ મોટો થાય, કેવો થાય? પ્રધાન પુરુષ જેવો થાય. અક્ષરધામનો મુક્ત આવે અને એને બધા બહુ મોટા કહેવાય, તો એનો પુરુષોત્તમ પુરુષોત્તમ જ કહેવાય, એનો ભગત બહુ મોટો થાય, કેવો થાય? મહાપુરુષ જેવો થાય. અરે અક્ષર પણ પૃથ્વી પર આવે એને બધા પુરુષોત્તમ પુરુષોત્તમ કરે અને એમાં ચોટી જાય એનો ભગત બહુ મોટો તો કેવો થાય? મુક્ત જેવો થાય. અને સ્વયં પુરુષોત્તમ નારાયણ ધરા ઉપર પધારે અને એને પુરુષોત્તમ સમજી અને ભજન કરે એનો ભગત મોટો થાય કેવો થાય? અક્ષર જેવો થાય. અહીંયા પણ મહારાજે એ જ વાત ભાઈ, યદ્યપિ પુરુષોત્તમ જેવો થવા તો કોઈ સમર્થ નહીં. મહારાજ કે મને ભજી ભજીને ઘણા મારા સાત ધરીમાં પણ પામ્યા, પણ મારા જેવો થવા કોઈ સક્ષમ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી શોક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. જેનો સંગ કરવાથી નિષ્ઠામાં ફેર પડી જાય અથવા તો આપણે ભગવાન હરખું મનાઈ જાય અથવા તો ભગવાનથી પર પોતાની જાતને માની લે અથવા ભગવાન સમકક્ષ માની લે અથવા તો ભગવાન જેવું બીજું મનાઈ જાય એનો સંગ કોઈ દી કરવો અને સ્વપચની પેઠે એનો ત્યાગ કરવો. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે તે પણ ભગવાનને રાજી કરવા અર્થે છે, ભગવાનને રાજી કરવા ઈચ્છે છે અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહ્યું, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તો તેમાં શું બાદ છે? એટલે મારે કે મારે અનેક પ્રકારનો ઉપચાર લાવો, તપ ન કરે તો એમાં શું વાંધો છે? શ્રીજી મહારાજ બોલ્યા, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે ભગવાનની પ્રસાદે જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થકી ભ્રષ્ટ થઈ જાય છે એ બાદ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વે કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેને પેટે ભગવાનની પ્રેમ લક્ષણ ભક્તિ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. મહારાજને કે મહારાજ અનેક પ્રકારના ઉપચારોથી ભગવાન સેવા કરતો વાંધો, મહારાજ કે નિષ્કામ ભાવથી કરતો વાંધો નહીં, પણ આપણે કાલે કીધું હતું ને પુડલા બનાવો મોટા સાધુ માટે એક ખાય બાકી આઠ પોતે જ આપતી જાય. મહારાજ કે પછી પોતે એ વિષય ભોગવીને ભ્રષ્ટ સ્થિતિને પામી જાય છે. એટલે ગોપાલન સ્વામીને એક વાતમાં એવું લખ્યું, મોટા સંતનો મહિમા સમજતા હોય અને રસયુક્ત પદાર્થ પીરસવા માટે આવે, ઠીક છે, વરમાં એકાદ બે ફી પીરસવા આવ્યા તો મહિમા સમજી લે, પણ રોજનો જો નાતો થાય તો મહિમા સમજીને પણ એવો પ્રસાદ લેવો નહીં. એને કેવું? મહાપુરુષ, એવો શબ્દ મૂક્યો, મહાપુરુષ આપ પધાર્યા છત, આપની પાસરેલ જળ પાણી એની પ્રસાદી આપો, એમ સમજીને પ્રસાદી પાણીની લેવી, પણ રસયુક્ત ભોજન તો જમવું જ નહીં. અમારે ગઢપુર મંદિરના ટ્રસ્ટી માજી ટ્રસ્ટી બધા ખાબી ક્યાં ભાઈ, બેહી જાઓ બેહી જાઓ, તમને બેહી જાઓ, જ્યાં જગ્યા મળે ને બેહી જાઓ, ન તો રહી જાઓ. બહુ અદભુત વાત કરી, મોટા સાધુ પીરસવા માટે આવે, સાધુ માટે લખ્યું સ્વામી કે એ જો નિત્યનો ક્રમ લાગુ પડી જાય તો મહિમા સમજીને પણ લેવું નહીં. અને કેવું? મહિમા ચોક્કસ છે, આપ પાણીની પ્રસાદ આપો, બાકી રસયુક્ત પ્રસાદ તો મોટો મહિમા સમજી ન લેવી, રોજ લેવા માટે તેનો ઠા ન રહે અને સત્સંગમાંથી હાલો જાય. બોલો. એટલે કહું ભક્તો, ખરેખર આ બે મોટા સંતો જો ન આવ્યો હતો, ગોપાલ સ્વામી ગુણાતીતાનો સ્વામી, તો આપણે કાચે ને કાચા મરી જાત, એમને ઉકલી જાત. કારણ કે બે સંતોએ વચનામૃતનો હાર્દ શું કહેવા માગતો હતો એ લોકોની ફલક ઉપર રજૂ કર્યો, જેથી કરીને મારનું મૂળ હાર્દ આપણે સમજી શકીએ છીએ આજે. એટલે વાત સ્પષ્ટ થઈ, તપ કે રાજી કરવા, બીજા કરતા તપ શ્રેષ્ઠ માર્ગ બતાવ્યું, બીજા પદાર્થે રાજી કરતો કરતો પોતાના જાતને રાજી કરવા મંડશે અનુસંધારે. ભગવાનનો થાળ થાળ તો હારો જ કરવો જોઈએ ને, એમ કે શું કે ભગવાન થાળ તો વ્યવસ્થિત કરવો જોઈએ, હવે ભગવાનનો થાળ વ્યવસ્થિત કરવો જોઈએ, વ્યવસ્થિત કરવો જોઈએ. વ્યવસ્થિત કરતો કરતો શિખંડ બનાવ, બાસુંદી બનાવ, આ બનાવ, તે બનાવ, રોજ ચાલુ ચાલુ માલપુડા, અરે માલપુડા કાલ આ તો પૂરી બનાવો, આ તો પૂરણપોળી બનાવો, એકનું એક થોડું હોય એને ચાલુ ચાલુ રહે તો એ વસ્તુ ચાલુ રહીને પોતે એનાથી વિદાય લઈ લે. એટલે સાધુને તો રસના ઇન્દ્રિયને જીતવી, યાદ રાખજો એમ લખ્યું, યથા દેવે તથા દેહે નહીં, યથા દેહે તથા દેવે. ઠાકોરજીને ઉપયોગમાં એટલું બધું ઉપયોગ કરવું એમ નહીં, પોતાને પ્રાપ્ત થાય ઠાકોરજી માટે આપવું, યથા દેહ તથા દેહ, પોતે સાદું ભોજન કરતો ઠાકોર સાદો થાળ ધરાવશે તો ઠાકોરજી રાજી થાય. પછી ઠાકોરને હારા હારા થાળ ધરાવી અને યથા દેહ તથા દેહ ઠાકોરજી માટે આપણે જપટાય એમ માને જો ઝાપડા મળશે તો સ્વામી વાતમ લખે, સ્વામી કહે નિશ્ચય ભ્રષ્ટ થઈ અને સંસારમાં પાછો ભળી જાય એમ. કારણ કે શ્રેષ્ઠ પદાર્થો શ્રેષ્ઠ પદાર્થનું કામ કરવાના, યાદ રાખજો. દેવનું ખંડન નથી, નતર આ બાને કેટલા વખતો માથા પછાડે ફૂટી જાય. આ લોકો દેવનું નહીં, એટલે બ્રાહ્મણ એવું નથી, દેવના રહેવું છે કાયમ માટે, એટલે નથી ખાતા. શું કરવું છે? દેવના રહેવું છે, નતર દેવના મટી જાય ને ઘરના થઈ જાય. સમજાય છે તમને કે ન સમજાણું? કારણ કે શ્રેષ્ઠ આહાર તો જીવાત્માને ભ્રષ્ટ સ્થિતિએ લઈ જાય. કારણ કે આહાર તો આહારનું કામ કરે છે, એટલે ખૂબ સાવધાન. એટલા માટે સ્વામી વાતો ઉત્તમ ભોગમાંથી પ્રીતિ તેડવી કઠણ છે. ને તેમ ન કે તમતા ઠાકોર ધરે ધરે ચાપટે જ રાખો હારું હારું ન કે. હે, એક તો વિષયની શુદ્ધ કરવા અને એમાં યુક્તાહાર કરવો, નિસ્વાદી જમવું અને એ સાદું ભોજન જમવું. મહારાજે સત્સંગના ચતુર્થ પ્રકરણના 64મા અધ્યાયમાં લખ્યું, મહારાજ કે જેને રસનેન્દ્ર જીતી હોય એને રસયુક્ત આહાર બહુ અલ્પ કરવો અને રસ વિના ઈ ખૂબ ખાય, રસયુક્ત થોડું ખાય એવું લખે, રસયુક્ત થોડું ખાય રસ વિનાનું ખૂબ ખાય તો રસના ઇન્દ્રિય નથી જીતાતી. રસ વિનાનું ખાવું માપે ખાવું ત્યારે રસના ઇન્દ્રિય જીતાય. આ તો લાઈન આખી આપણે ભૂલાઈ ગઈ, કે લાઈન ભૂલાઈ ગઈ કહો. હવે તો એમ જ મને કહ્યું સ્વામિનારાયણના સાધુને તો બસ બગડાટી લાડુ ઉપર તૂટી જ પડવાનું એમ, બીજી વાત નહીં. અને લાડુ ઉપર તૂટી ન પડે સ્વામિનારાયણનો સાધુ નહીં, બોલો એમ મને કહ્યું લોકોને. એક સાધુ તમે એક જગ્યાએ ગયા હતા શું કે ખબર? અરે સ્વામિનારાયણના સાધુ તો કેવા રાતડી રાણ જેવા હોય, કે અટોડા જેવો નહો થઈ ગયો હોય. વાહ બે વાહ, રાત્રિ રાણ જેવા થઈ ગયા. પછી એક ફીર બરાબર પ્રસંગમાં આવેલા બધા રાત્રિ રાણ જેવા થઈ ગયેલો. પછી કીધું આને ભાઈ એને જોઈ છે, પછી મેસુબ બનાવી. મેં તમને કદાચ કીધું છે મેસુબનું પહેલું બટકું લઈ નીકળ્યો, હોહરવો નીકળી ગયો એટલા વૈરાગી મનમાંથી. આ તો ભાઈ જબર આપણી કરતા વધે એમ છે વૈરાગી. પછી શેલાને મેં કીધું એટલે એકાદ કોક તો લ્યો કે પણ બધાને ડાયાબિટીસ. એટલે જે મોટા સંતો જે કહી ગયા ભક્તિ કોઈ દી અન્યથા ન થાય. રસયુક્ત આહાર તો ભયંકર, ત્યાગી માટે તો ભયંકર જ છે. માટે સ્વામી કહે તપે કરીને જ ભગવાનને રાજી કરવા. આવું નાનકડું છું. પછી બ્રહ્માનંદ સ્વામી પૂછે, હે મહારાજ, અમારે અમારો આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું તે સારું થાય તે કહો. મહારાજ આ લોકમાં અમારું સારું થાય, આ લોકને મૂકી ત્યારે અમે સુખ્યા થઈ એવું કહો. શ્રીજી મહારાજ બોલ્યા, જે આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. આ અમારો જે સિદ્ધાંત છે એ જ આ લોક અને પરલોકની અંદર સંતોને કે તમને પરમ સુખ્યા કરી. કયો સિદ્ધાંત? તપ કરી રાજી કરવા, બસ એ જ અમારો સિદ્ધાંત. એને કરીને તમારો આલોકે સુધરશે અને પરલોકી સુધરશે. પછી ગોપાળાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ત્યાગનો તપ કરવાનો મનમાં ઈશક્ત હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કંઈક વિઘ્ન આવે આવી પડે તો તેનું કેમ કરવું? આપણે વાટ જ જોતા હોય પાછા, કે કાંઈક જો આવે ને તો એ બને કોકે પ્રાણાયામ કરીને કીધું ભલામણા સાધ થયા, ચાંદ્રણ તો કરવું જ પડે ને, એક ધારણાપણા કરવું જ પડે ને, અને શરૂ કરે શ્રીદ્ધિ થાય. મારે નહીં ધારણા પારણા થાય કેમ? મને ગળું જો ને બહુ બહુ ચોટી ગયું લાગે છે. એવી તો જીવની અનાદિની પ્રકૃતિ છે. શું છે? અનાદિની પ્રકૃતિ. ગોપાલ સ્વામી કીધું મારે એવું કંઈક વિઘ્ન આવી જાય તો શું કરવું? તપ કરું છોડી દેવું? હવે મહારાજ કહે છે કે એ ખરા હું કે ખબર નહીં આપને. પછી મારે બોલ્યા છે, જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં. હજારો અંતરાય આવે તો એ રોક્યો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છે, તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાન અધિક તેણે કરીને સેવાના કરનાર અનંત ભક્ત મળ્યા, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાતું નથી, લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે અને આ સંસાર વિશે કેટલીક રાંડો છે. મારે કે અમારે ત્યાગનો ઈશક છે તે 21 વર્ષ થયા સત્સંગમાં આવ્યા અને અનેક પ્રકારના પદાર્થો અલંકારો વસ્ત્ર કેટલું આવ્યું પણ અમે કોઈ જગ્યાએ બંધાણા નહીં. કેમ? જે અમારે ત્યાગનું ઈશક છે. હવે તમને ગમી ગયું અને આ સંસ્થાની વિશે કેટલીક રાંડો છે. રાંડ કોને કહેવાય? જેનો પતિ તે મહારાજ એનું જ કહે છે કે બીજું નથી કહેતા, કોઈને ગાળ નહીં દેતા. જો અને જે રાંડો છે તે ધણી મરી ગયો હોય, જો તો મરી ગયો બીજા, એટલે રાંડ જ શું કહેવાય ને, સુવાગણી થોડી કહેવાય. અને જે આ સંસ્થાની વિશે કેટલી રાંડો છે તે ધણી મરી ગયો હોય તો તેની પાસે છાતી કૂટી કૂટી રૂયાજ કરે છે, એટલે સરસ કરે છે. મહારાજ કે ખોટું કરે છે, મર્યો તે મર્યો એમ મહારાજ કહે છો, એની પાસે હું રોરો કરવાનું? અને આ પહેલો કર્યો તો જગતમાં જેટલા પુરુષ બધાને પોતાના પતિ કર્યા એ બધા વહેલા મરી ગયા, થોડોક મોઢો મર્યો, એની પાસે રોરો હું કરવાનું? ભજન ગાય એમ મહારાજ કહે છે. અને યાદ રાખજો, મહારાજે ભજન નથી કરતા, એના પર ખીજાના શબ્દ વાપર્યો છે, નહીતર મારે રાંડો રાંડી રાંડ શબ્દ મૂકી હકત ન મૂકી હકત. પણ મહારાજ ખીજાઈ ગયા કે હવે એને મોકો મળી ગયો, ભગવાન ભજન મોકો મળી ગયો, તો મારો મારી ભગવાન નથી બચતી અને રો રો કરે છે, એટલે મારે રાંડો શબ્દ મૂક્યો. જોજો, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરિણા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે, જેના માટે બાઈઓ છે એવો શબ્દ મૂક્યો. એટલે એનો મતલબ કોઈ ભગવાન ભજી મારને બહુ જ ગમે છે, સમજાય છે તમને? એટલે કોઈ ભગવાન ભક્તો, સાચું કોઈ ભક્તો, કોઈ ભગવાન ભક્ત જિંદગીમાં એને રોકતા નહીં, કહી રાખો તમને, કોઈ ભગવાન ભક્તન જિંદગીમાં નહીં રોકતા. કારણ કે કોઈ ભગવાન ભજીને તમે રોક્યા એટલે એને મોક્ષના માર્ગમાંથી હેઠા પછાડ્યા, દોષના અધિકારી બનશો. મહારાજ કે કોઈ બાયો છે, પરિણિત છે, અને તેમ છતાં પરિણા ધણીનો ત્યાગ કરીને સાંખયોગ સ્વીકારીને ભજન કરે છે, મહારાજ કેવું કહેજો? અને કેટલીક બાયો છે તે પોતાના પરિણા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તે તેની વાસે રોયા કરે છે. પોતાની નારી મરી ગઈ એની પાસે, મારે મૂર્ખ શબ્દ કીધું, રોયા કરે ભજવાન ભગવાનનું ભજન કરો તો કેવો છે? મૂર્ખ. મહારાજ કે કેટલાક મૂર્ખ છે તે પોતાની પરણી નારી મરી ગઈ વાસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાઈવો કરતો ફરે, પાછો પાછો પરણવા માટે હાઈવો કરે, વર બે વર દાખલો કરે, ન પરણેતર મળે, કોઈ કે બે પરણેતર નથી મળતું, ઘર ગવણું છે, ઘર ગવણું તો ઘર ગવણું કે એનું કે હાઈવો કરતો ફરે. મોટા સ્વામી ગયા તો એક બધા બેઠા હતા, અને એક એક હરિભગત આવ્યા, સ્વામી ગયા આમ, સ્વામી તેની મસ્તીમાં હતા, સ્વામી કે આમ હાથ સીધે આ આ છે ને, આનું મન કરકામાંથી બહાર જ ન નીકળે કે કરકું, સ્વામી કે આનું મન કરકામાંથી બહાર નહીં, એક કરકું મરી જાય બીજું કરે, અને બીજું મરી જાય ત્રીજું કરે, પણ એમાંથી કોઈ બહાર જ ન નીકળે. ખોટું ખોટું કીધું છે ને, તમને ગમ્યું નહીં સ્વામી કીધું, ગમ્યું ને? જો ને કાળા મેશ થઈ ગયા બધા, કાળા ડિભાંગ, વાત નથી ગમતી, વાત નથી એમ, તમારા નહીં મરી જાય, હું કામ ઉપાધિ કરો, તે કાળા ડિભાંગ થઈ ગયા. બોલો, વાત કરે તો કાળા ડિભાંગ થઈ ગયા, અંધ છે બાકી. ઓહો, ભજવા છે ભગવાન ને મન ક્યાં ચોટ્યું છે જી? હે, કોઈને એમ થાય કે ના અમારે ભગવાન ભજી લેવા, કહેજો સાધુ ને પાંચમાં માળા કરે, એ સમજાણો. હેરાન થઈ ગયા બલ્લા, ક્યાંથી ભટકાળી, કહેજો સંતો ને કહે છે માળા કરો બિચારા ને બબે, જેથી કરીને બિચારો ભગવાન ભજે. હું કહો સાચું ખોટું છે કોઈ શિરવીર કે સ્વામી બે માળા કરો, ઠાકોરજી મહેરબાની કરે છે, કોઈ કરવું સાંગળી છે કોઈ મરદ? વાહ, એક ઓલો પણ નીકળ્યા ને, આ આ તો એની ઉંમર થઈ ગઈ અને કદાચ હશે નહીં છે ને. વાહ, બે નીકળ્યા, હાલો ભાઈ બે તો નીકળ્યા, બે મરદ છે સભામાં. આ તમને એમ લાગે આ માળા ફરે નો પરિણામ આવે એમ તમે માનો? જોકે તમને વિશ્વાસ છે, ન તો આંગળી ઊંચી ન કરી નાખો. યા બધા જો માળા ફેરો મંડે તો આપણે ઊંધે કાંધે થઈ જઈએ, સમજાણું. હા, હેરાન હેરાન થઈ જઈ, ગાળું દેનાર કોઈ ન રે. ખ ખરું બા ઠાકોરજી બાકી ફિટિંગ કર્યું હોય એવું ફિટિંગ કર્યું, કોઈથી ન ખુલે બોલો, ગમે એવું સ્ટેજ ટેરન તો એનું ખુલે બોલો, એવું ફિટિંગ કર્યું ઠાકોરજી. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષો હોય, ઓલાને કેવો કીધો, મૂરખ, ઘરવાળાની પાસે રો રો કરે છે ને બીજી ઘરવાળી કરવા માટે દાખલો એને મૂરખ કીધો. અને જે વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે, મર્યા પછી ની જીવતે તે ત્યાગ કરી દી, એટલે પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે, બધાને ઈશક જુદા જુદા છે ભાઈ. પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને ભગવાન ભજી લે જેને ઈશક જાગે ઈ, નેત્ર તો પરણવાના સંકલ્પ કરે ભલા માણા. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાન રાજી કરવા, મૂક્યું જ નહીં અમારે તપ તો, ને ભગવાનને સર્વે કરતા કરતા જાણીને અને સ્વામી શોકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી, અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. માટે તમે પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરીને માનજો. કયા વચનને પરમ સિદ્ધાંત કરીને માનવાના છે? તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને ભગવાનને સર્વે કરતા હરતા સમજવા, આ મારો સિદ્ધાંત છે એને પરમ સત્ય કરીને માનજો. ઈતિ વચનામૃતમ કાર્યાણીનું દસમું થયું સહજાનંદ સાહેબ.